જય બધાને. આપણે પાર્લા મંદિર અંતર્ગત શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી દેશો. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયિરિયાણમ નમો અજાયાણમ નમો સર્વસાહુ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. જો જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં આપણે આ 10મો છેલ્લો અધિકાર એમાં 5 ભાવની ચર્ચા આપણી ચાલે છે. જીવના 5 અસાધારણ ભાવ. જીવના ભાવો તો અસંખ્યાત લોક પ્રમાણ છે, પણ એને કર્મની અવસ્થા સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધી જોડીને એને ક્લાસિફાય વર્ગીકરણ કરવાની પદ્ધતિ, તેને જીવના 5 અસાધારણ ભાવ કહેવામાં આવે છે. તો જ્યારે જ્યારે કર્મનો ઉપશમ થાય છે, ઉપશમ એટલે કે જીવ પોતાના સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ કરીને કર્મને ટેમ્પરરી સપ્રેસ કરે છે, દબાવી દે છે, ત્યારે કર્મનો ઉપશમ થાય છે અને જીવના ભાવને ઔપશમિક ભાવ કહે છે. જ્યારે જ્યારે જીવ પોતાના પુરુષાર્થથી કર્મનો નાશ જ કરી દે છે, એટલે કે પોતાનો આખો ઉપયોગ આદિ પોતાના સ્વભાવ સન્મુખ થઈને શુદ્ધિની એટલી વૃદ્ધિ થઈ જાય છે, એટલી પરાકાષ્ઠાએ પહોંચે છે કે સામે કર્મનો નાશ થઈ જાય છે, તો એવી અવસ્થાને ક્ષય, કર્મનો ક્ષય કહેવાય છે અને સામે જીવના ભાવને ક્ષાયિક ભાવ કહેવાય છે. ત્રીજું, જીવને નિરંતર દર સમયે કર્મનો ક્ષયોપશમ ચાલુ જ છે અને જીવના એવા એવા ભાવ નિરંતર વિદ્યમાન છે. હવે ક્ષયોક્ષમ શું છે? આજ કદાચ સૌથી અઘરું છે બધામાં, કે જો આપણે 3 કન્ડિશન જોઈ હતી. કર્મમાં એક સર્વઘાતી પ્રકૃતિ છે, એક દેશઘાતી પ્રકૃતિ છે, અને એમાં સર્વઘાતી પ્રકૃતિમાં સર્વઘાતી સ્પર્ધક છે, દેશઘાતી સ્પર્ધક છે, સોરી સર્વઘાતી પ્રકૃતિમાં સર્વઘાતી સ્પર્ધક જ છે, દેશઘાતી પ્રકૃતિમાં સર્વઘાતી સ્પર્ધક પણ છે અને દેશઘાતી સ્પર્ધક પણ છે. હવે નિષેકોમાં, જે વર્તમાન સમયના ઉદયમાં આવવા વાળા પરમાણુમાં, સર્વઘાતી પરમાણુઓનો ઉદય ન આવવો અને એનો અનુભાગ અનંત ગણો હીન થઈને દેશઘાતી સ્પર્ધકમાં કન્વર્ટ થઈ જવું, એ પહેલી કન્ડિશન. સેકન્ડ કન્ડિશન, એ નિષેકમાં વર્તમાન કાળમાં જે દેશઘાતી સ્પર્ધક છે એનો ઉદય આવવો. અને ત્રીજું, ભવિષ્યકાલીન જે પણ નિષેકોની રચના છે એમાંથી સર્વઘાતી સ્પર્ધકનું વર્તમાન કાળમાં આવીને તરત ઉદયમાં ન આવવું. જો પહેલું છે સર્વઘાતી સ્પર્ધકનો ઉદય ન આવવો, એને જેમ કહેવાય છે કે સર્વઘાતી સ્પર્ધકનો ઉદયાભાવી ક્ષય, ઉદયના અભાવે એનો ક્ષય કહેવાય છે, ફક્ત એનો ઉદય નથી એટલું જ છે, બરાબર. દેશઘાતી સ્પર્ધકોનો ઉદય છે. અને ભવિષ્યકાળમાંથી જે સર્વઘાતી સ્પર્ધકો છે એ વર્તમાનમાં આવીને ઉદયમાં ન આવી જાય, એને જ એમ કહેવાય છે કે સદ અવસ્થાન રૂપ ઉપશમ, જ્યાં છે ત્યાં ઉપશમિત કરેલા છે. ખરેખર જ્યાં છે ત્યાં જ સ્થિર છે એમ નથી, એમાં ઉત્કર્ષ અપકર્ષણ આદિ ચાલુ છે, પણ ફક્ત એ વર્તમાન સમયમાં આવીને ઉદયમાં નથી આવતા, એને ઉપચારથી એમ કહેવાય છે કે જ્યાં છે ત્યાં ઉપશમિત કર્યા, બરાબર. આ 3 કન્ડિશન જ્યાં ફૂલફિલ થાય ત્યાં કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહેવાય છે અને સામેના જીવના ભાવને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવે છે, બરાબર. પછી ચોથું આપણે જોયું ઔદયિક ભાવ. જ્યાં જ્યાં કર્મનો ઉદય છે એની સામે જીવના જે વિકારરૂપ અથવા વિપરીતરૂપ ભાવ છે એને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. અને છેલ્લું, પારિણામિક ભાવ સર્વ કર્મથી સર્વ કર્મની અવસ્થાથી નિરપેક્ષ એવા જીવના ત્રિકાળ શુદ્ધ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. જીવની એવી અવસ્થા અથવા જીવનો એવો સ્વભાવ જે કર્મની કોઈ સત્તા પર ડિપેન્ડન્ટ નથી તેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. આ જીવના પાંચ અસાધારણ ભાવોની ચર્ચા આપણે કરી બરાબર. જો એક બે પોઈન્ટ જરા ક્લેરિફિકેશન માટે વાત કરી દઉં, અમુક લોકોના ક્લેરિફિકેશન માટે કોલ આવ્યા હતા કે આ ઔદયિક ભાવ જે છે ને એ ઔદયિક ભાવ જીવને નિરંતર જ્યાં સુધી સંસાર અવસ્થામાં છે ત્યાં સુધી કર્મનો ઉદય છે તો સામે ઔદયિક ભાવ ચાલુ છે બરાબર. બીજો પોઈન્ટ કર્મનો ક્ષયોપશમ, ક્ષયોપશમ જે થાય છે તો એમાં આ ત્રણ કન્ડિશન વ્યવસ્થિત સમજવી જોઈએ. સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય છે એનું મતલબ એમ નથી કે બધી જ પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકનો ઉદય નથી આવતો. જે દરેક નિષેકમાં વર્તમાનમાં જે કર્મનો ઉદય આવે છે એ કર્મનો ઉદય તો આઠે કર્મનો આવે છે ને એક સાથે. હવે આઠે કર્મનો ઉદય આવે છે તો એમાંથી જે જે પ્રકૃતિમાં જીવના ક્ષયોક્ષમ ભાવ છે ત્યાં ત્યાં જ ક્ષયોક્ષમ થાય છે. જેવી રીતના કે સમજો જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય વેદની આયુ નામ ગોત્ર. હવે ક્ષયોક્ષમિક ભાવ તો ઘાતી કર્મમાં જ છે, અઘાતી કર્મમાં ક્ષયોક્ષમ થતો નથી. પછી આગળ જ્યાં જ્યાં ઘાતી કર્મોમાં પણ જેવી રીતના જ્ઞાનાવરણીય કર્મમાં પાંચ પ્રકૃતિઓ છે, મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનોપર્ય જ્ઞાનાવરણ, કેવલ જ્ઞાનાવરણ. હવે વર્તમાનમાં જીવને તો મતિશુદ્ધ જ્ઞાન જ છે, એટલે આપણને મનુષ્યને મતિશુદ્ધ જ્ઞાન છે. તો અવધિ જ્ઞાન, અવધિ જ્ઞાન નથી, મનોપર્ય જ્ઞાન નથી, કેવળ જ્ઞાન નથી. હવે આ ત્રણેય જ્ઞાનની શક્તિ તો જીવમાં છે, પ્રગટ કરવાની શક્તિ તો છે, પણ વર્તમાનમાં એનો એ જ્ઞાનનો એકે અંશ મોજૂદ નથી બરાબર. જ્યાં જ્યાં આ જ્ઞાનનો એકે અંશ મોજૂદ નથી તો સામે કર્મમાં એના સર્વઘાતી સ્પર્ધકનો જ ઉદય ચાલુ છે. ખ્યાલ આવે ને? એટલે કેવલ જ્ઞાનાવરણ કર્મનો ઉદય ચાલુ છે તો સામે કેવલ જ્ઞાનનો પૂરેપૂરો ઘાત થાય છે. એ જ સમયે મતિ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ ચાલુ છે તો સામે જીવને મતિ જ્ઞાનનો ઉઘાડ છે બરાબર. હવે જેટલો જેટલો ક્ષયોક્ષમ એટલો એટલો ઉઘાડ. એનો શું મતલબ? જો ક્ષયોક્ષમમાં દેશ જાતિ કર્મનો ઉદય છે બરાબર, તો જો દેશ જાતિ કર્મનો ઉદય મંદ હોય તો જીવને જ્ઞાન વધારે હોય, અને જ્યાં દેશ જાતિ કર્મનો ઉદય તીવ્ર આવ્યો તો જીવને જ્ઞાન ઓછું હોય બરાબર. આ બે પોઈન્ટ છે. પહેલું આપણે ઔદયિક ભાવ વિશે જોયું, બીજું ક્ષયોક્ષમિક ભાવ, ત્રીજું ક્ષાયિક ભાવ. જો ક્ષાયિક ભાવ જે છે એ ક્ષાયિક ભાવ કાં તો મોહનીય કર્મનો દર્શન મોહનીય કર્મનો ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ શકે, અથવા ચારિત્ર મોહનીય કર્મનો ક્ષાયિક ભાવ એ બારમા ગુણસ્થાને થાય છે, અથવા તો બાકીના જે ઘાતી કર્મો જેવી રીતના જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય એનો ક્ષાયિક ભાવ તેરમા ગુણસ્થાનથી આગળ ચાલુ થાય છે. અરિયંત ભગવાનને હવે બધા જ ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો છે, એટલે બધા એ બધા ગુણોનો ક્ષાયિક ભાવ ચાલે છે બરાબર. હવે ચોથો પોઈન્ટ, આજે ઔક્ષમિક ભાવ આપણે જોયું, તો ઔક્ષમિક ભાવ એ ફક્ત મોહનીય કર્મમાં જ જોવામાં આવે છે, એટલે કે જીવના શ્રદ્ધા અને ચારિત્ર ભાવોમાં જ ઔક્ષમિક ભાવ જોવામાં આવે છે. કેમ કે સામે કર્મનો ઉપશમ એ ફક્ત મોહનીય કર્મમાં જ થાય છે બરાબર. આ ત્રણ ચાર પોઈન્ટ ક્લેરિફિકેશન માટે આપણે જોયા. હવે આપણે આજનો ટોપિક આગળ વધારીએ છીએ. જો આપણે પુસ્તકમાં લાસ્ટ ટાઈમ પેજ નંબર 343 અને ક્વેશ્ચન નંબર 179 એમાં આપણે પારિણામિક ભાવની પરિભાષા વાંચી હતી. કર્મનો ઉપશમ ક્ષયોક્ષમ આદિની અપેક્ષા રાખ્યા વિના જીવનો જે સ્વભાવ માત્ર હોય તેને પારિણામિક ભાવ કહે છે બરાબર. આટલું આપણે વાંચ્યું હતું, આગળનું વાંચીએ છીએ. જેનો નિરંતર સદભાવ રહે તેને પારિણામિક ભાવ કહે છે. પારિણામિક ભાવ એટલે શું છે? એ કર્મની કોઈ અવસ્થા પર ડિપેન્ડન્ટ જ નથી. ડિપેન્ડન્ટ કહેવાથી કે કર્મની જે પણ વ્યવસ્થા ચાલુ હોય એ ચાલુ છે, પણ જીવનો એ પારિણામિક ભાવ હંમેશા એવો ને એવો રહેવા વાળો છે. સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે. જીવને ચૈતન્ય ભાવ કહેતા એમાં જીવના અનંત ગુણો ગર્ભિત થઈ ગયા. અનંત ગુણો, અનંત સ્વભાવ એમાં એ ચૈતન્ય ભાવમાં ગર્ભિત થઈ ગયા. આપણે જીવત્વ શક્તિ કહીએ છીએ ને, જે શક્તિથી જીવ જીવે છે એ જીવત્વ શક્તિ, તો એમાં જ જીવનો આખો સ્વભાવ એમાં ગર્ભિત થઈ ગયો અને એને જ પારિણામિક ભાવ કહે છે. કેમ કે જીવ નિગોદમાં હોય, તીવ્ર કર્મનો ઉદય ચાલુ હોય, કે જીવ મુનિરાજ થઈને આમ જાણે શપક શ્રેણી માંડીને બેઠા હોય અને કર્મનો ઉદય મંદ મંદ તર્ક ચાલતો હોય, પણ જીવ જીવ તરીકે જીવ રહે છે. જીવના જીવત્વમાં કાંઈ ફરક પડતો નથી. જે સ્વભાવ છે, સ્વભાવ ત્રિકાળી સ્વભાવ, એ તો નિગોદનો કે મનુષ્યનો કે સિદ્ધ પરમાત્માનો બધાનો સમાન છે. પર્યાયમાં જુદા જુદા ફરક જોવામાં આવે છે. હવે કોઈની પર્યાય અત્યારે હીન પર્યાય એટલે ગુણોની પ્રગટતા હીન પણે છે, કોઈની પર્યાયમાં ગુણોની પ્રગટતા ઉગ્ર પણે છે, તીવ્ર પણે છે. પણ જીવનો જે ત્રિકાળી એક અભેદ સ્વભાવ છે એમાં ક્યારેય ફરક પડતો નથી, એને જ પારિણામિક ભાવ કહે છે. મતિ જ્ઞાનાદી તથા કેવલ જ્ઞાનાદી જે અવસ્થાઓ છે તે પારિણામિક ભાવ નથી. જે જ્ઞાન દર્શન આદિ ગુણોની અવસ્થાઓ થાય છે, જ્ઞાનમાં મતિશ્રુત અવધિ આદિ જ્ઞાનો, દર્શનમાં ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન આદિ, મૌનિયમાં પણ સમ્યક્ત્વ મિથ્યાત્વ આદિ, અંતરાયમાં તો પુરુષાર્થહીન થવો પુરુષાર્થ વધવો આદિ, આ બધી અવસ્થા એ કર્મને આધીન છે. કર્મને આધીન એટલે શું? જો ફરીથી જો આ વાત આપણે વારંવાર કરીએ છીએ, ખરેખર તો જીવ સ્વતંત્ર છે અને પુદ્ગલ સ્વતંત્ર છે. કર્મની એક પણ અવસ્થા જીવમાં કાંઈ કરી શકતી નથી, જીવની એક પણ અવસ્થા કર્મમાં કાંઈ કરી શકતી નથી. કર્મને અને જીવને એવો જ નૈસર્ગિક, એવો જ ઇન્સિડેન્ટલ કોઇન્સિડન્સ છે કે દેવમાં સમાન જાતના પરિણામ જોવામાં આવે છે. અને એના માટે એક ઉપચારથી એમ કહેવાય છે કે જો જીવે કર્મનું આમ કરી નાખ્યું, કર્મ એ જીવનું આમ કરી નાખ્યું, પણ ખરેખર કોઈ કોઈનું કાંઈ કરતું નથી. ખ્યાલ આવે છે ને? ચાલો આગળ. તો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન એ અવસ્થાઓ ક્ષાયોક્ષમિક ભાવ છે. કેવળ જ્ઞાન અવસ્થા તે ક્ષાયિક ભાવ છે. જો આ ક્ષાયોક્ષમિક ભાવને કેવી રીતના ઓળખવા, આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જરા ધ્યાનથી સાંભળજો. જ્યાં જ્યાં જીવના ગુણોની પ્રગટતા ઓછી વધારે જોવામાં આવે છે, જેવી રીતના આપણે પંખાના રેગ્યુલેટરનું એક્ઝામ્પલ લીધું હતું લાસ્ટ ટાઈમ, તમે પંખાને રેગ્યુલેટર ઓલું ફરાવો એની સ્પીડ વધારવા માટે, તો એમાં તમે 1, 2, 3, 4, 5 એમ સ્પીડ વધારી શકો છો. જ્યાં જ્યાં જીવના ગુણોની પ્રગટતા પર્યાયમાં પ્રગટતામાં આવા વેરિએશન જોવામાં આવે છે એ બધા ક્ષાયોક્ષમિક ભાવ છે. જો ઓક્ષમિક ભાવ કેવા છે કે તમે ટેમ્પરરી ફૂલ સ્પીડ પર પહોંચી ગયા, જાણે તમે ટેમ્પરરી કર્મને દબાવ્યા અને જીવનો પૂરેપૂરો સ્વભાવ બહાર પ્રગટ થયો. શાહીદ ભાવ કેવા છે? તમે પરમનન્ટ હવે ફૂલ સ્પીડ પર છો, એક પરમનન્ટ કર્મનો નાશ કરી નાખ્યો અને હવે જીવનો સ્વભાવ જ પ્રગટ થવાનો છે, એમાં ક્યારે વિભાવ આવવાનો નથી. બરાબર. ઔદયિક ભાવ કેવા છે? ઔદયિક ભાવ કે કર્મનો ઉદય ચાલુ છે અને સામે જીવના સ્વભાવનો ઘાત છે. કર્મનો ઉદય છે, સામે જીવના સ્વભાવનો ઘાત છે, બસ ઇટ ઇઝ ઝીરો. ઓલા રેગ્યુલેટરમાં ઇટ ઇઝ ઝીરો. પણ એક ક્ષાયોક્ષમિક ભાવ જ એક એવી વ્યવસ્થા છે જે વેરિયેબલ છે. ખ્યાલ આવે છે કે નહીં? ક્ષાયોક્ષમિક ભાવમાં જ એક એવી પોસિબિલિટી છે કે સામે દેશ જાતિ કર્મનો ઉદય તીવ્ર અને મંદ થઈ શકે છે, તો સામે અહીંયા જીવના ગુણોની પ્રગટતા એ પણ ઓછી વધારે થઈ શકે છે. એટલે જ્યાં જ્યાં આવું વેરિએશન જોવામાં આવે તે બધા ક્ષાયોક્ષમિક ભાવ છે. તો જે રીતના મતિ જ્ઞાન ઓછું વધારે દેખાય છે ને, જે રીતના નિગોદના જીવનો એકદમ ઓછું જ્ઞાન છે મતિશુદ્ધ જ્ઞાન, અને મનુષ્યને તો મતિશુદ્ધ જ્ઞાનમાં થોડી વૃદ્ધિ થઈ છે. દેવોને જ્ઞાનમાં આપણા કરતા વધારે ઉઘાડ છે, પણ તો પણ કેવળ આપણે જે મુનિરાજ આદિ હોય, ગૌતમ ધણધર આદિ જે 12-14 પૂર્વના જ્ઞાતા છે, એમને ક્ષાયોક્ષમી જ્ઞાનનો સૌથી વધારે ઉઘાડ છે મનુષ્ય, એટલે આપણે આ મનુષ્ય ગતિમાં મતિશુદ્ધ જ્ઞાનમાં. અને પછી તો કેવળ જ્ઞાની પરમાત્મા. કેવળ જ્ઞાન કેવી અવસ્થા છે કે ક્ષાયી ભાવ, કર્મનો ક્ષય થયો, જીવનો સ્વભાવ હવે પૂરેપૂરો બહાર આવ્યો, એને ક્ષાયી ભાવ કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન પ્રગટ થતા પહેલા જ્ઞાનનો ઉઘાડ જેટલો અભાવ છે તેને અવદયિક ભાવ કહે છે. જો આ પણ સમજવા લાયક વસ્તુ છે. સમજો, આપણે એક ફૂટપટ્ટીથી સમજીએ કે સમજો આ જીવના કેવળ જ્ઞાનની રેન્જ છે અહીંયાથી અહીંયા સુધી, જીવના કેવળ જ્ઞાનની રેન્જ અહીંયાથી અહીંયા સુધી છે. તો સમજો અહીંયાથી અહીંયા સુધીનો ઉઘાડ છે, જેટલો ઉઘાડ છે એને ક્ષયોક્ષમ કહેવાય છે, અને જેટલો ઘાત થયો એને ઉદય કહેવાય છે. ફરીથી, જેટલો કર્મનો ઉઘાડ છે તેને ક્ષયોક્ષમ, એટલે જેટલો કર્મ જીવના સ્વભાવનો ઉઘાડ છે તેને ક્ષાયોક્ષમિક ભાવ કહેવાય છે, અને જેટલો ઘાત છે તેને અદૈહિક ભાવ કહેવાય. કેવી રીતના? જો કે જ્યારે જ્ઞાનમાં જ આપણે જોઈએ કે જ્યારે જ્ઞાનાવરણીય કર્મ, જ્ઞાનાવરણીય મતિ જ્ઞાનાવરણ કર્મમાં, જ્યારે મતિ જ્ઞાનાવરણ કર્મમાં જેટલો ક્ષયોક્ષમ ભાવ થયો તો સર્વજ્ઞાતિ સ્પર્ધકનો ઉદય ન થયો, પણ સામે દેશજ્ઞાતિનો ઉદય થયો ને. દેશજ્ઞાતિનો ઉદય થયો, અને દેશજ્ઞાતિનો જેટલો તીવ્ર ઉદય છે સામે જ્ઞાનનો એટલો એટલો ઘાત થાય છે. તો અહીંયા જે દેશજ્ઞાતિ કર્મનો ઉદય છે અને આ બાજુ જ્ઞાનનો ઘાત થયો, તો દેશજ્ઞાતિ કર્મનો ઉદય અને જ્ઞાનનો જે ઘાત થયો એ અદૈહિક ભાવ, અને જે સર્વજ્ઞાતિ સ્પર્ધકનો ઉદય આ ભાવિક ક્ષય થયો, અને એને કારણે જેટલો જ્ઞાનનો ઉઘાડ હવે બચેલો છે એ જ્ઞાનના ઉઘાડને ક્ષયોક્ષમ ભાવ કહેવાય છે. આપને કીધું સર્વઘાતી, પણ ત્રણેય કન્ડિશન ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો કે નહીં? સમજો કે કેવળ જ્ઞાનાવરણ કર્મ એના સર્વઘાતી સ્પર્ધકનો ઉદય છે. તો અહીંયા કેવળ જ્ઞાન છે જ નહીં, ઝીરો છે ને. પણ હવે મતિશુદ્ધ જ્ઞાનાવરણ કર્મમાં સર્વઘાતીનો ઉદય નથી, એના અનુભાવનો અનંત ગણો ઘાત થયો અને દેશજાતિ કન્વર્ટ થઈ ગયા. હવે દેશજાતિનો ઉદય ચાલુ છે, તો જેટલો જેટલો ઉદય છે એટલો અહીંયા અદૈહિક ભાવ છે, અને જેટલો ક્ષયોક્ષમ છે એટલો અહીંયા ક્ષાયોક્ષમિક ભાવ છે. બરાબર. હવે જ્ઞાન દર્શન વીર્ય એ ગુણની અવસ્થાઓમાં ઔપક્ષમિક ભાવ હોતો નથી. બરાબર, આપણે વાત થઈ ને, ઔપક્ષમિક ભાવ ફક્ત મોહનીય કર્મમાં, અને સામે ઔપક્ષમિક ભાવ જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણના પરિણામમાં, અને સામે કર્મનો ઉપક્ષમ એ ફક્ત મોહનીય કર્મમાં જ થાય છે. જીવના જ્ઞાન દર્શન અને વીર્ય આ ગુણોમાં ક્ષાયોક્ષમિક ભાવ થાય છે અને ક્ષાયિક ભાવ થાય છે. મોહનીયમાં ઔપક્ષમિક, ઔદયિક, ક્ષાયોક્ષમિક, ક્ષાયિક બધી જ અવસ્થા છે. જ્યારે જ્ઞાનાવરણ દર્શનાવરણ ને અંતરાયમાં ફક્ત ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક અવસ્થા જ છે. ખ્યાલ આવે? ત્યાં ઉદય કહેતા નથી, કેમ કે ક્ષયોક્ષમમાં એક દેશજાતિનો ઉદય કેપ્ચર થઈ જ ગયો, એટલે ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક બે જ અવસ્થા છે. અહીંયા મોહનીયમાં નિત્યત્વનો ઉદય છે, તો હમણાં સમ્યક્ત્વનો પૂરેપૂરો ઘાત છે. ખ્યાલ આવે? એટલે ઉદય પણ છે, ક્ષયોક્ષમ પણ છે, ઉપક્ષમ પણ છે અને ક્ષય પણ છે. બરાબર. જો જ્ઞાન દર્શન અને વીર્ય ગુણની અવસ્થામાં ઔપક્ષમિક ભાવ હોતો નથી, મોહનો જ ઉપક્ષમ થાય છે. મોહનો જ, મોહનીયનો જ ઉપક્ષમ થાય છે. બરાબર. તેમાં પ્રથમ મિથ્યાત્વનો એટલે કે દર્શન મોહનો ઉપક્ષમ થતા જ સમ્યક્ત્વ પ્રગટે છે, તે શ્રદ્ધા ગુણનો ઔપક્ષમિક ભાવ છે. અનાદિકાળથી જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એ મિથ્યા દ્રષ્ટિ જીવને અનાદિકાળથી મોહનીયનો ઉદય ચાલુ છે. એને ઉપક્ષમ પણ નથી, ક્ષય તો નથી જ અને ક્ષયોક્ષમ અજી નથી. એકવાર એક જીવને સમ્યક્ત્વ પ્રગટ થાય તો સૌથી પહેલા ઔક્ષમિક ભાવ થાય છે, પછી ક્ષયોક્ષમિક થાય છે, પછી ક્ષયિક થાય છે, આદિ પછીના પરિણામ છે. બાકી અનાદિકાળથી આ જીવને નિત્યાત્વ કર્મનો એટલે કે મોહનીયનો ઉદય જ ચાલુ છે. જ્યારે જીવ પોતાના આત્મસન્મુખ પુરુષાર્થ કરે, એ આત્મસન્મુખ પુરુષાર્થ દ્વારા ધર્મની શરૂઆતમાં સૌથી પહેલા જીવને ઔક્ષમિક ભાવ થાય છે. કોનો ઔક્ષમિક ભાવ? કે શ્રદ્ધા ગુણનો ઔક્ષમિક ભાવ થાય છે, જેને ઔક્ષમિક સમ્યક્ત્વ કહેવાય છે. સામે દર્શન મોહનીય કર્મનો ઉપશમ થાય. એ ઉપશમ ટેમ્પરરી હોય છે, અંતર્મુરત માટેનો. એટલે એ ઉપશમ કર્યા પછી ત્યાં ભિન્ન અવસ્થા પાછી ચાલુ થાય છે. કાં તો જીવ પાછો મિથ્યાત્વમાં આવી જાય, પણ જો એની પુરુષાર્થની ધારા ચાલુ રહે તો એ ઉપશમમાંથી ક્ષયોક્ષમમાં કન્વર્ટ થઈ જાય છે. અને અહીંયા સમ્યક્ત્વ ઔક્ષમિક સમ્યક્ત્વમાંથી ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ થઈ જાય છે. બરાબર? જો આ જાતની બધી વાત આપણી શું ચાલે છે, વાત તો જીવના ભાવોની જ કરવી છે. જો બરાબર ફરીથી ધ્યાન આપજો, વારે ઘડી આપણે વાતો કર્મની કરીએ છીએ, પણ વાત આપણને જીવના ભાવોની જ કરવી છે. કે જીવમાં જો આવા ભાવ થયા, આવા ભાવ થયા, આવા ભાવ થયા, પણ એ જીવના ભાવોથી વાત કરવી એ ક્વોન્ટિટેટિવ નથી. એને સમજવી અઘરી પડે છે. માટે કર્મમાં જો નિષેકોમાં આમ થયું, સર્વગાતી દેશગાતી, એના ગણિત તમે કરી શકો છો. આપણે ગણિત જોતા નથી, બાકી શાસ્ત્રોમાં, આપણા કર્ણાયન યોગના શાસ્ત્રોમાં બધા કર્મના ગણિત છે કે એક એક નિષેકમાં કેટલા કર્મ, એમાં દેશગાતીના કેટલા, સર્વગાતીના કેટલા, હા, જે અનંતનો ભાગ અને અનંત બહુ ભાગ, એ બધું બહુ ગણિત છે અંદર. એનાથી આપણને શું ખબર પડે છે કે જીવના ભાવોમાં કઈ જાતના વેરિએશન આવે છે, તે આપણને એ ગણિતથી ખબર પડે છે. માટે કર્મના જે કેલ્ક્યુલેશન છે એનો આશ્રય લઈને જીવના ભાવોને વાત કરવાની પદ્ધતિ છે. બાકી આપણું પર્પઝ કઈ કર્મને સમજવું નથી, પર્પઝ જીવને જ સમજવું છે. ખ્યાલ આવે ને? કેમ કે જીવમાં આપણને પરિવર્તન લાવવું છે. અહીંયા દુઃખ છે, એને આપણે સુખમાં કન્વર્ટ કરવું છે. કર્મ સાથે આપણને કઈ લેવા દેવા નથી, અને જીવ કર્મમાં અમે કઈ કરી શકતો નથી. કર્મનું આખું આખું એનું છે ને મેટ્રિક્સ, એનું ઉપર નીચે ઉપર નીચે બધું ચાલ્યા જ કરે છે. આપણને શું લાગે કે આપણે કઈક પુરુષાર્થ કરીને કર્મમાં આમ કરી નાખ્યું? અરે એવું નથી. જીવ એ કર્મમાં ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉદીર્ણ આદિ દર સમયે ચાલુ છે. જીવ પુરુષાર્થ કરે તો વધારે થાય છે, ધર્મનો પુરુષાર્થ કરે તો વધારે થાય છે, પણ ન કરે તો પણ એ વસ્તુઓ તો બધી ચાલુ જ છે. એટલે કર્મ કઈ આપણને આધીન નથી. ચાલો આગળની વાત કરીએ છે કે હવે આ બધા અસાધારણ ભાવ આપણે વાંચ્યા, એ વાંચીને આપણને લાભ શું થયો, ફાયદો શું થયો? જો 180 ક્વેશ્ચન છે, 180 જીવના અસાધારણ પાંચ ભાવો શું બતાવે છે, એ આપણને બતાવે શું છે. જો એક એક ભાવનું લઈને વર્ણન કરે છે, 10 પોઈન્ટ છે, એ આપણે આજે જોવાની કોશિશ કરશું. જો પહેલો પોઈન્ટ, જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એમ પારિણામિક ભાવ સાબિત કરે છે. આ પારિણામિક ભાવ, પારિણામિક ભાવ શું છે કે કર્મની બધી અવસ્થાઓથી નિરપેક્ષ, કર્મની અવસ્થાઓથી નિરપેક્ષ એવો જીવનો સ્વભાવ, તેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. આ પારિણામિક ભાવ શું સાબિત કરે છે? આ પારિણામિક ભાવ સાબિત કરે છે કે જીવ અને કર્મ સ્વતંત્ર છે. આ સૌથી મોટો સિદ્ધાંત એ પારિણામિક ભાવ સાબિત કરે છે. કેવી રીતના સ્વતંત્ર છે? કીધું, જીવમાં અનાદિકાળથી આ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એવો ને એવો છે કે નહીં? હવે કર્મની સત્તા તો મેક્સિમમ 70 કોડાકોડી સાગરની જ છે, એનાથી વધી શકતી નથી. પણ આ સ્વભાવ તો અનાદિકાળનો છે. અનાદિકાળની સામે, અનંત સાગરોની સામે આ 70 કોડાકોડી સાગરની શું કિંમત? એટલે જીવનો સ્વભાવ, શુદ્ધ ચૈતન્ય ભાવ, એ બધા કર્મની અવસ્થાઓથી નિરપેક્ષ છે એમ આપણને પારિણામિક ભાવ બતાવે છે. જો કર્મ જીવની અવસ્થાઓને કરતું ધરતું હોય તો અનંતકાળ પહેલા જે જીવનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ હતો એમાં ને આજના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં ફરક હોવો જોઈએ. કેમ કે અનંતકાળથી કર્મો બધા ફરી ગયા તો સ્વભાવ પણ ફરી જવો જોઈએ, પણ એવું તો થતું નથી. કેમ કે જીવ તો જીવ રૂપે અનાદિ અનંત રહે છે. આ આપણને બતાવે છે કે કર્મ જુદા છે, જીવ જુદો છે, દેવ એકબીજાથી સ્વતંત્ર છે. ના જીવ કર્મ નું કઈ કરી શકે છે, ના કર્મ જીવ નું કઈ કરી શકે. સેકન્ડ પોઈન્ટ, જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ હોવા છતાં તેની અવસ્થામાં વિકાર છે એમ અદ્વૈત ભાવ સાબિત કરે છે. જો આ જીવનો ડ્યુઅલ નેચર છે, ડ્યુઅલ નેચર શું છે, જીવનો નહીં દરેક પદાર્થનો, એને જ અનેકાંત સ્વભાવ કહેવાય છે. ડ્યુઅલ નેચર અથવા અનેકાંત સ્વભાવ. અનેકાંત શું છે, કે જો દ્રવ્ય અપેક્ષાએ, પદાર્થની અપેક્ષાએ દરેક દ્રવ્ય અનાદિ અનંત છે, પણ પાછા દરેક દ્રવ્યમાં પરિવર્તન પણ ચાલુ જ છે નિરંતર. દર સમય કઈ નવું 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 પરિવર્તન ચાલુ છે, એને પર્યાય સ્વભાવ કહેવાય છે. તેનો દ્રવ્ય સ્વભાવ છે, આ પર્યાય સ્વભાવ છે. જેવી રીતના આપણા એમ સમજો કે રાજા મહારાજાઓ પાસે ખજાનો હતો ને, સોનું હોય, હીરા માણેક આદિ બધું હોય, તો શું થાય એનું, કે પહેલા હારના ફોર્મમાં હતું, પછી હારને પીગળાવીને બંગડી બનાવી, પછી બુટ્ટી બનાવી, ગમે તે બનાવી, અથવા તો પહેલા એ એક મહેલમાં હતું ત્યાંથી લઈને બીજા મહેલમાં નાખ્યું, પહેલા કોઈ એક રૂમમાં હતું ત્યાંથી લઈને તેરખાનામાં નાખ્યું, ત્યાંથી લઈને દિવાલમાં ચણાવી દીધું, ત્યાંથી લઈને બગીચામાં દાટી દીધું, જગ્યાઓ બદલાય. એ હીરા માણેક આદિના એમ કહીને આકાર આદિ બદલાયા, સોના આદિના આકાર આદિ બદલાઈ ગયા, પણ જેટલો ખજાનો સમજો કે એન્સેસ્ટર 10 જનરેશન પહેલા એ રાજા પાસે હતો, એટલો જ ખજાનો આ હવે અત્યારનો વર્તમાન રાજા પાસે છે. કેવી રીતના થયું, કે ખાલી હાથ બદલાયા. એક રાજાએ પોતાના પુત્રને આપ્યું, એને પોતાના પુત્રને આપ્યું, એને પોતાના પુત્રને આપ્યું, એવી રીતે. તો પોતા રાજાએ રાજકુમારને આપ્યું, નેક્સ્ટ જનરેશનને પાસન કરતા ગયા. તો એવી જ રીતે દ્રવ્ય તરીકે, પદાર્થ તરીકે આ જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં ગયો, બીજીમાંથી ત્રીજીમાં ગયો, ત્રીજીમાંથી ચોથીમાં આવ્યો, ચોથીમાંથી પાછી પહેલીમાં ગયો, એમ કરીને ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા જ રહે છે. દ્રવ્ય તરીકે જીવ એને એવી જ રહ્યો, પણ હા પર્યાય તરીકે બદલાય પણ છે ને સાચા. ત્યાં પહેલામાંથી બીજામાં આવ્યો, બીજામાંથી ત્રીજામાં આવ્યો, આ ત્રીજામાં ચોથામાં આ જે બધું ચેન્જ થાય છે, એ ચેન્જ જે થાય છે એને અદ્વૈત ભાવ કહેવાય છે. કેમ કે જીવની અવસ્થા નિરંતર બદલતી રહે છે, એ અવસ્થા જે બદલાય છે તો તેને કર્મની અવસ્થા નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જીવની અવસ્થાઓને અને કર્મની અવસ્થાઓને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જો બહુ ધ્યાન આપજો, જીવ દ્રવ્યને અને કર્મ પરમાણુઓને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ નહીં. જીવની વર્તમાન અવસ્થા પર્યાયને અને કર્મની વર્તમાન અવસ્થા પર્યાયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બે દ્રવ્ય વચ્ચે ક્યારે ત્રિકાળ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોતો જ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ હંમેશા વર્તમાન પર્યાયો વચ્ચે એક સમયનો થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જીવનો અનેકાંત સ્વભાવ શું બતાવે છે, કે દ્રવ્ય તરીકે અનાદિ અનંત છે, પણ પર્યાય તરીકે દર સમયે નવી નવી પર્યાયો થયા કરે છે. બરાબર, એ જ આપણને અદ્વૈત ભાવ બતાવે છે. જો થર્ડ પોઈન્ટ આપણે જોઈએ, હવે 10 પોઈન્ટ છે ને, થર્ડ પોઈન્ટ આપણે જોઈએ, જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે તેથી વિકાર થાય છે. જો જીવ કોને, કર્મને વશ થાય છે, ભાષા કેવી વાપરી છે, કેમ કે જીવ અને આ વિશ્વના બાકી બધા જ દ્રવ્ય અનાદિકાળથી આ એક વિશ્વમાં સાથે રહે છે. સાથે રહે છે તો જેવી રીતના આપણે ખાણ હોય ને, માઇન હોય, એમાં સોનું પણ છે, માટી પણ છે, પથરા પણ છે, એમાં કાદવ પણ છે, બધું જ એમાં છે, પણ વેલ્યુ મટીરિયલ શું છે, કે સોનું એ વેલ્યુ મટીરિયલ છે. બાકી માટી પથરા કાદવ તો આપણને બધે જ મળી જાય છે, મળે છે કે નહીં? પણ એ અનાદિકાળથી સાથે રહેલા છે ત્યાં, પણ એને જુદા પાડવા હોય તો ત્યાંથી લઈને પ્યોરિફાય કરીને જુદા પાડી શકાય. એવી જ રીતે આ જીવ અને કર્મ અને પુદ્ગલ આદિ બધા જ મટીરિયલ અનાદિકાળથી વિશ્વમાં સાથે રહેલા છે, પણ એને ત્યાંથી કાઢીને ભેદ જ્ઞાન દ્વારા જીવને જુદો પાડીને છૂટો પાડીને પ્યોરિફાય કરવો હોય તો તે થઈ શકે. હવે જો ભાષા કેવી વાપરી છે કે જીવ કર્મ ને વશ થઈને થાય છે તેથી વિકાર થાય છે. આ ભાષાથી આપણને શું થઈ જાય, જયારે કર્મ કઈક આમ પરમાત્મા સ્વરૂપ કઈ પદાર્થ હોવો જોઈએ કે જીવ એને વશ થઈ જાય છે અને એ આપણને વિકાર કરાવી દે છે. પણ કર્મ ના કારણે વિકાર ભાવ થતો નથી એમ પણ અદૈત ભાવ સાબિત કરે છે. અહિયાં કર્મ નો ઉદય થાય છે અને અહિયાં જીવ ને વિકાર થાય છે, એ બે એકબીજાની સાથે એક જ સમયે થાય છે. માટે એવો આપણને ભાસ થાય છે કે જાણે આને આને કરાયું. પણ જો હવે કર્મ ની વ્યવસ્થા કેવી છે કે જીવમાં એક જ સમયે જેવી રીતના મતિ જ્ઞાનાવરણ ના સર્વજાતિ સ્પર્ધક પણ છે અને દેશ જાતિ પણ છે. કર્મ નો ઓપ્શન બધા જ છે એ સમયે. દેશ જાતિ માં પણ તીવ્ર કર્મ પણ છે, મંદ કર્મ પણ છે, બધા જ ઓપ્શન એક જ નિષેધ માં છે. પણ એ સમયે જીવના જ્ઞાન ની જેવી અવસ્થા છે, જો જ્ઞાન નો ઉગાડ વધારે છે તો આ બધા જ કર્મ નો મંદ સ્તર કર્મોમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. અને જીવના જ્ઞાન ની અવસ્થા જો ઓછી છે, જ્ઞાન મંદ છે, તો આ બધા જ કર્મ ની અવસ્થા દેશ જાતિ ના તીવ્ર કર્મો માં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. ખ્યાલ આવ્યો ને? એટલે કર્મ ની અવસ્થામાં એ જ સમયે પરિવર્તન થાય છે કે જાણે જીવના ભાવો સાથે મેચ થઈ શકે. જીવના ભાવોમાં જે જાતના વેરિએશન છે એ જ જાતના વેરિએશન કર્મોમાં જોવામાં આવે છે. પણ આ આપણને એમ પણ બતાવે છે કે કર્મ અને જીવ સ્વતંત્ર છે, કેમ કે એનું પરિણમન થઈને બે મેચ થાય છે. નેચરલી પહેલાથી જ કોઈ કે દેશ જાતિ કર્મોમાં કે ભાઈ આ સમય તારે તીવ્ર રાખવાના, આ સમય મંદ પરમાણુ રાખવાના, એવું કોઈ ફિક્સ કરેલું નથી. નેચરલી વર્તમાન સમયમાં આ બધી રમત રમાય છે. ખ્યાલ આવ્યો છે ને? તો અદૈત ભાવ શું સાબિત કરે છે કે કર્મ ના નિમિત્તે જીવને વિકાર થાય છે, પણ કર્મ જીવને વિકાર કરાવતું નથી. બરાબર, ત્રણ પોઈન્ટ છે. જો ચોથો પોઈન્ટ હવે લઈએ, જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં તે જડ થઈ જતો નથી. આ જીવે અનાદિકાળથી કેટલાય અપરાધ કર્યા હશે, જેટલા આપણે વિશ્વમાં ઇમેજિન કરી શકીએ ને એટલા બધા જ અપરાધ આ જીવે અનાદિકાળમાં કરેલા છે. પોતે કસાઈ બનીને પ્રાણીઓના વધ પણ કર્યા છે, રાજા બનીને યુદ્ધમાં જઈને સેંકડો હજારો સૈનિકોને મારી પણ નાખ્યા છે, એની સામે મુનિરાજ બનીને એટલું કડક તપ પણ કર્યું છે કે એક જીવની હિંસા પણ આપણાથી ન થાય. આવા અનેક જાતના પરિણામો આ જીવે અનાદિકાળથી કર્યા છે. પર્યાયમાં આવા વિવિધ જાતના ફેર બદલ જોવામાં આવ્યા છે, પણ સ્વભાવમાં અનાદિકાળથી કોઈ ફરક પડ્યો નથી. જેટલા આનંદ ગુણ સ્વભાવમાં અનાદિકાળથી હતા એટલા જ આજે છે, એટલા જ અનંતકાળ સુધી રહેશે. કેમ કે જીવ દ્રવ્ય તો દ્રવ્ય રૂપે એમનું એમ રહે છે ને, પરિણામોમાં ફેર બદલ જોવામાં આવે છે. તો જો અનાદિકાળથી આવા જુદા જુદા પરિણામ વિકારો હોવા છતાં તે જડ થઈ જતો નથી, જીવ ક્યારે બદલાઈ જતો નથી સ્વભાવથી. વિશ્વમાં અનંતકાળ પહેલા પણ છ દ્રવ્ય હતા, વર્તમાનમાં પણ છ જ છે, તો છ માં જીવ તો એક જ છે ને. એટલે અનંતા જીવો જે વિશ્વમાં છે બધા સમાન છે, એટલે એને એક કેટેગરીમાં નાખે. તો અનંતકાળ પહેલા પણ સમાન હતા, આજે પણ સમાન છે. એમાંથી એકે દ્રવ્ય જીવમાંથી પુદ્ગલ થઈ જતો નથી, જીવ જડ થઈ જતો નથી, અને તેના જ્ઞાન દર્શન વીર્યનો અંશ ઉઘાડતો સદા રહે છે એમ સાયોક્ષમિક ભાવ આપણને બતાવે છે. સાયોક્ષમિક ભાવ આપણને શું બતાવે છે? જો જેવી રીતના આપણે પંખાનું રેગ્યુલેટર જોઈએ ને,
તો એમાં 0 થી લઈને 5 સુધીના વેરિએશન છે, 1 2 3 4 5 એવી રીતના. આ ક્ષાયક ક્ષમિક ભાવમાં 0 નથી, ક્ષાયક ક્ષમિક ભાવમાં 0 પણ નથી અને 5 પણ નથી એમ સમજો. કેમ કે 5 એટલે તો મેક્સિમમ થઈ ગયું, જે ક્ષાયિક ભાવની અવસ્થા છે એવી અવસ્થા થઈ ગઈ, તો એવું ઓપ્શન ક્ષાયક ક્ષમિક ભાવમાં નથી. અને 0 એટલે અવદયિક ભાવ થઈ ગયો 100%, તો એવું પણ ઓપ્શન ક્ષાયક ક્ષમિક ભાવમાં નથી. પણ વચ્ચેના બધા વેરિએશન ક્ષાયક ક્ષમિક ભાવમાં છે. હવે જીવના જ્ઞાન દર્શન વીર્ય આદિ ભાવોમાં ક્ષાયક ક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ જ છે, એટલે એ 0 ક્યારે થતા જ નથી. કાં તો મિનિમમ 1 એટલે જ્ઞાનનો એક અંશ હંમેશા ખુલ્લો રહે જ છે, અને પોતાના પુરુષાર્થથી એ જ્ઞાનનો પૂરેપૂરો ઉઘાડ કરીને કેવળ જ્ઞાન પણ પ્રગટ થઈ શકે છે. તો ક્ષાયક ક્ષમિક ભાવ આપણને શું બતાવે છે કે જીવનો જે સ્વભાવ છે, જ્ઞાન દર્શન વીર્ય આદિ બધો જ સ્વભાવ, એ ક્યારે પણ 0 એટલે જીવ જડ થઈ જતો નથી, હંમેશા જ્ઞાનનો ઉઘાડ રહે જ છે. તમે જો કર્ણાનિયોગથી થોડુંક વધારે વિશેષ સમજો તો જ્ઞાનની જે તાકાત છે ને એમાં ઓછી ઓછી કરતા જાઓ. સમજો અત્યારના આપણી જે જ્ઞાનની તાકાત છે એનાથી અનંત ગણી ઓછી કરી તો કદાચ કોઈ તિર્યંશના જ્ઞાનની તાકાત આવશે, કોઈ કૂતરા બિલાડી આવી એનાથી અનંત ગણી ઓછી કરો તો સમજો એનાથી પણ હિમ કીડી મકોડા આદિની તાકાત આવશે. એનાથી ઓછી 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 તમે કરતા જાઓ તો નિગોદનું જે જ્ઞાન છે ને એને એમ કહેવાય અક્ષરનો અનંતમો ભાગ. અક્ષર એટલે આપણે આ અક્ષર જે કહીએ છીએ એ બી સી ડી, એ અક્ષર ને એ અક્ષર નામનું એક જ્ઞાન છે, એનો પણ અનંતમો ભાગ. દેટ ઇઝ ધ મિનિમમ જ્ઞાન કે કોઈને પણ એટલું જ્ઞાન તો હોય જ છે. એ આપણને ક્ષાયક ક્ષમિક ભાવ શું બતાવે છે કે જીવના સ્વભાવનો અંશ એનો ઉઘાડ હંમેશા રહે જ છે. દરેક કર્મમાં સર્વગાતી સ્પર્ધકનો ઉદય આવી જાય અને જીવના સ્વભાવનો પૂરેપૂરો ઘાત થઈ જાય એવું ક્યારેય બનતું નથી. એટલે જીવ તરીકે અનાદિ અનંત હંમેશા રહે છે, જીવ ક્યારે જડ થઈ જતો નથી. જો આ 4 પોઈન્ટ છે, આગળ 5મો પોઈન્ટ જોઈએ. સાચી સમજણ પછી જીવ જેમ જેમ સત્પુરુષાર્થ વધારે છે તેમ તેમ મોહ અંશે ચડતો જાય છે, એમ પણ ક્ષાયક ક્ષમિક ભાવ સાબિત કરે છે. જો આ ક્ષાયક ક્ષમિક એમાં પણ જે ચારિત્ર, ક્ષાયક ક્ષમિક ચારિત્ર અને ક્ષાયક ક્ષમિક સમ્યક્ત્વની ચર્ચા આપણે હજી કરી નથી કે આપણે કરશું આગળ જઈને, પણ એમ સમજો કે મોહનીયમાં અત્યારનો તો ઉદય ભાવ જ છે, અદય ભાવ છે, બરાબર. મોહનીય કર્મનો ઉદય છે, શ્રદ્ધા અને ચારિત્રનો પૂરેપૂરો વિકાર છે, પૂરેપૂરો ઉદાસ સ્વભાવ છે. ક્ષાયક ક્ષમિક એમાં જે જ્ઞાન દર્શન ને અંતરાય વર્તમાનમાં જીવના શ્રદ્ધા અને ચારિત્રમાં એટલે કે મોહનીય કર્મની સામે ક્ષાયક ક્ષમિક નથી, નિત્યાત્વ અવસ્થામાં પૂરેપૂરા ઊંધા છે, બરાબર. હવે જયારે જીવ પોતાના પુરુષાર્થથી પોતાના સ્વભાવનો અંશ પ્રગટ કરે છે તો સૌથી પહેલા અક્ષમિક ભાવ શ્રદ્ધામાં થાય, એના પછી ક્ષાયક ક્ષમિકમાં કન્વર્ટ થઈ જાય. સિમિલરલી ચારિત્રમાં પણ સૌથી પહેલા ક્ષાયક ક્ષમિક ભાવ થાય છે, એનો અક્ષમિક ભાવ પછી થશે. પણ આ ક્ષાયક ક્ષમિક ભાવ હવે આપણને શું બતાવે છે કે સમ્યક્ત્વમાં અને ચારિત્રમાં જે ક્ષાયક ક્ષમિક ભાવ છે એ ક્ષાયક ક્ષમિક ભાવ ઇઝ હેઝ અ વેરિએશન, એમાં ઓછું વધારે જોવામાં આવે છે. એનો મતલબ કે જીવ મોક્ષ માર્ગ પર પોતાનો પુરુષાર્થ કરે તો ધીરે 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 પોતાના સ્વભાવની ઉગ્રતા વડે કર્મમાં પણ હીનતા લાવી શકે છે અને પોતાના શુદ્ધિની વૃદ્ધિના પંથ પર આગળ ચાલે છે. તો મોહનો અંશ, મોહનીય કર્મનો અંશ ઘટતો જાય છે, એટલે દેશ જાતિ સ્પર્ધકોનો ઉદય ઘટતો જાય છે, અને આ બાજુ જીવના સ્વભાવનો અંશ વધતો જાય છે, એટલે કે મોહનો અંશ ઘટતો જાય છે. મોહ શું છે? જીવના વિકારી ભાવ છે ને, તો એ વિકારનો અંશ ઘટતો જાય છે અને જીવના સ્વભાવનો અંશ વધતો જાય છે. જો પહેલા અદય ભાવ હતું ઇઝ લાઈક 0 ઓન ધ રેગ્યુલેટર, કે એ સ્વભાવનો અંશ પ્રગટ જ નહોતો. હવે એકવાર ક્ષાયક શમિક ભાવ થયો તો એ ધીરે ધીરે વધે છે, પછી છેવટે ક્ષાયિક ભાવ થશે. બરાબર. જો પાંચ પોઈન્ટ જોયા, એ પાંચ પોઈન્ટમાં આપણે પારિણામિક ભાવની ચર્ચા કરી, આપણે ઔદયિક ભાવની ચર્ચા કરી, આપણે ક્ષાયોક્ષમિક ભાવની ચર્ચા કરી. બરાબર. હવે જો ઔક્ષમિક ભાવમાં આવીએ છીએ, છઠ્ઠો પોઈન્ટ, આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે પોતાના પારિણામિક ભાવનો જીવ આશ્રય કરે ત્યારે ઔદયિક ભાવ ટળવાની શરૂઆત થાય છે. જો આપણે એમ વિચાર કરીએ, ઘણા લોકો એમ વાતો પણ કરે ને કે કર્મનો ઉદય તો અનાદિકાળથી ચાલુ જ છે અને જીવ અનાદિકાળથી વિકાર કરતો આવ્યો છે. હવે જો કર્મ જીવના ભાવોને કરતો હોય તો અહીંયા તો ઉદય નિરંતર ચાલુ જ છે ને, તો જીવ પોતાના સ્વભાવને પ્રાપ્ત કેવી રીતના કરે? જીવે કઈક તો કરીને કર્મને રોકવું પડે છે ને, તો જ તો જીવ પોતાના સ્વભાવને પ્રાપ્ત કરી શકે ને. તો જો આપણને ઔક્ષમિક ભાવ શું બતાવે છે, ઔક્ષમિક ભાવ આપણને શું બતાવે છે કે જીવ પોતાના પુરુષાર્થ દ્વારા પોતાના સ્વભાવનો આશ્રય લઈને આ અનાદિકાળથી જે કર્મનો એટલે કે જીવના વિભાવ ભાવનો પ્રવાહ ચાલુ છે. કર્મ તો એક સાધન છે ખાલી બતાવવાનું, કર્મ જીવને કઈ કરતું નથી, પણ અહીંયા કર્મનો ઉદય અનાદિકાળથી ચાલુ છે એ ખરેખર શું બતાવે છે કે જીવ અનાદિકાળથી પોતાના જ ભાવોમાં વિભાવ ભાવ રૂપ પરિણમે છે અને એ નિરંતર પ્રવાહ અનાદિકાળથી ચાલતો આવ્યો હતો, પણ હવે જીવે પોતાના અંતરોન્મુખી પુરુષાર્થ દ્વારા પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરી એનાથી જીવે પોતાના જ વિભાવ ભાવોને ટેમ્પરરીલી દબાવ્યા છે. જીવ ખરેખર કર્મને ટેમ્પરરી દબાવતું નથી, જીવે પોતાના વિભાવ ભાવોને ટેમ્પરરી ઉપશમિત કર્યા છે. અને સામે કર્મમાં પણ એવી વ્યવસ્થા થઈ કે મોહનીય કર્મ પણ ટેમ્પરરી ઉપશમિત થઈ ગયા. તો આ ઔક્ષમિક ભાવ આપણને શું બતાવે છે કે જ્યારે જીવ પોતાના સ્વભાવનો આશ્રય લે, એના ઉપર દ્રષ્ટિ કરે, એમાં લીન થઈ જાય, તો આ અનાદિકાળનો ઔદયિક ભાવ એને રોકી શકાય છે, એને રોકીને ઉપશમ ભાવ પ્રગટ થઈ શકે છે. ત્યારે ઔદયિક ભાવને ટળવાની શરૂઆત થાય છે, તરત ટળી જતો નથી, કેમ કે તમે ટેમ્પરરી દબાવ્યા, પણ અનાદિકાળનો એક કહો ને સંસ્કાર રૂપ છે ને કે ચાલુ છે એટલે ટેમ્પરરી તો આપણે શુદ્ધ ભાવમાં ગયા, પણ ઓલો પાછો ઉથલો મારીને આવી જાય. એવી જ આપણી અત્યારના કમજોરી છે, જયારે શુદ્ધ ભાવ પૂરેપૂરો પ્રગટ થાય છે ક્ષાયિક ભાવ, પછી આવતો જ નથી ઉથલો મારીને, કેમ કે હવે છે જ નહીં તો ક્યાંથી આવે? બરાબર ને. તો જો આત્માના સ્વભાવનો આશ્રય લેવો એટલે કે પારિણામિક ભાવનો આશ્રય લેવો, તો પારિણામિક ભાવનો આશ્રય લઈને ઔદયિક ભાવ ટળવાની શરૂઆત થાય છે. અને પ્રથમ શ્રદ્ધા ગુણનો ઔક્ષમિક ભાવ ટળે છે, પ્રથમ શ્રદ્ધા ગુણનો ઔદયિક ભાવ ટળે છે એમ ઔક્ષમિક ભાવ સાબિત કરે છે. ઇન્ફોર્મેશન પણ આપણને વધારે આપે છે ને કે ઔક્ષમિક ભાવ સૌથી પહેલા શ્રદ્ધા ગુણમાં થયો, એનો મતલબ કે સામે દર્શન મોહનીયનો સૌથી પહેલા ઉપશમ થાય છે, એટલે કે જીવના માન્યતામાં સૌથી પહેલો ફરક પડે છે. જો આ થોડુંક આપણે ડિસ્ટ્રેક્શન કરીએ પણ આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, સાંભળ્યું. પૂજ્ય ગુરુદેવશ્રી પ્રવચનમાં શું કહેતા હતા કે મોક્ષ મેલનું પહેલું પગથિયું, સૌથી પહેલા કંઈ કરવા લાયક હોય તો શું છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરો. સૌથી પહેલા કંઈ કરવા લાયક હોય તો ભાઈ વ્રત ઉપવાસ પૂજન આદિ કરો, કે ભાઈ આટલા સ્વાધ્યાય કરો, તમારા પ્રશ્નોત્તર માળા તો પૂરી કરવી જ જોઈએ, પછી જ તમે સમ્યકને લાયક છો, કે તમે સમયસાજી ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ, પછી જ તમે સમ્યકને લાયક છો. એવું જ્ઞાનનો આગ્રહ કે કોઈ પણ પ્રકારની ચારિત્ર કે કોઈ પણ પ્રકારના આચરણનો આગ્રહ કે તમારે આટલા તો તમારે શુદ્ધ જળ એટલે પાણી ગળેલું જ વાપરવું પડે, અથવા તો તમે આટલા ઉપવાસ આદિ કરો, તમારી પાત્રતા વધારો. આજે પાત્રતાનું બધે બહુ મહત્વ થઈ ગયું છે, એટલું બધું કે આપણે પાત્રતા વધારવાની પાછળ આત્માને જ ભૂલી ગયા. પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ સૌથી પહેલું મહત્વ કોને આપ્યું કે જીવે બધું જ ભૂલીને હું એક શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું એ નિર્ણય કરો. એ નિર્ણય જેને થશે એને સૌથી પહેલા શ્રદ્ધા ગુણમાં ઔક્ષમિક ભાવ એટલે કે ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ થશે, એના પછી ચારિત્ર ગુણમાં ક્ષાયોક્ષમિક ભાવ આદિ વ્યવસ્થા પ્રગટ થાય છે, અને પછી જીવને ભાવ આવે છે કે ભાઈ મારે મારું આચરણ સુધારવું જોઈએ. કેમ કે તાના અંદર એટલું વૈરાગ્ય વધતું જાય. આ તો આપણી ગાડી ઊંધી થઈ ગઈ કે પહેલા આપણે વૈરાગ્ય વધારવાની કોશિશ કરીએ છીએ અને પછી એમ માનીએ છીએ કે આપણી શ્રદ્ધા સમ્યક થશે. આજે અનંત દ્વીપ સમુદ્રમાં તિર્યંચો છે ને, એમને કેવી રીતના સમ્યક્ત્વ થઈ જાય છે, કયા ગ્રંથ ભણે છે કે એમને કેટલા સિદ્ધાંતો મોઢે યાદ છે, અંદરથી જે ભાવભાષણ જે જીવનું થાય છે ને, સાત તત્વનો નિર્ણય કરીને અંદરથી જે જીવને ભાવભાષણ થયું કે હું એક ત્રિકાળી પદાર્થ જીવ દ્રવ્ય છું, એ જ સૌથી પહેલું પગથિયું છે અને એ જ સૌથી પહેલું સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનો માર્ગ છે, ઉપાય છે. આ ક્યાંથી આપણે વાત કરીએ, ઔક્ષમિક ભાવથી. સૌથી પહેલા જો નિત્યાત્વ અવસ્થામાં જે બધા ઉદય ને ક્ષયોક્ષમ ભાવ ચાલુ છે એ ચાલુ જ છે, સૌથી પહેલું પરિવર્તન શું આવ્યું? સૌથી પહેલું પરિવર્તન એ આવ્યું કે દર્શન મોહનીમાં ઔક્ષમ ભાવ થયો અને સામે જીવને ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ થયું. મોક્ષ માર્ગ પર જો લાગવું હોય ને તો આજે કર્મોની જે વ્યવસ્થા ચાલુ છે એમાંથી સૌથી પહેલું પરિવર્તન જ ઔક્ષમિક સમ્યક્ત્વ છે. ત્યાં સુધી બીજા ગમે તે આપણે ફાંફા મારીએ એ ફક્ત નોર્મલ ક્ષાયોક્ષમિક ભાવનું વેરિએશન છે, અને એ પણ કેમાં? જ્ઞાન શ્રદ્ધા ચારિત્રમાં, મોહભાવમાં એટલે શ્રદ્ધા ને ચારિત્રમાં તો કઈ ફરક પડતો નથી. સોરી, જ્ઞાન શ્રદ્ધા ને વીર્ય આ ત્રણ માં ક્ષયોક્ષમ ભાવ ઉપર નીચે ચાલુ છે. કદાચ જ્ઞાન થોડું વધી ગયું, શાસ્ત્ર જ્ઞાન, અથવા શાસ્ત્ર જ્ઞાન થોડું ઘટી ગયું, એ પરિવર્તન આવે છે નિત્યાત્વ અવસ્થામાં. પણ એના સિવાય જે મોહ કર્મ છે એટલે કે શ્રદ્ધા અને ચારિત્ર ગુણની વ્યવસ્થા છે એમાં કઈ પરિવર્તન આવતું નથી, જ્યાં સુધી જીવ સૌથી પહેલા શ્રદ્ધા ગુણમાં ઔક્ષમિક ભાવ પ્રગટ ન કરે ત્યાં સુધી. ખ્યાલ આવે ને? એ પણ આપણને ઔક્ષમિક ભાવ બતાવે છે કે મોક્ષ મેળનું પહેલું પગથિયું એ સમ્યક દર્શન છે. બરાબર, જો છ પોઈન્ટ આપણે જોયા, સાતમો જોઈએ છે. હવે જો અપ્રતિહત ભાવે પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્ર મોહ સ્વયં દબાઈ જાય છે, ઉપશમ પામે છે એમ પણ ઔક્ષમિક ભાવ સાબિત કરે છે. જો આપણે વાત શું થઈ કે ઔક્ષમિક ભાવ એ મોહનીય કર્મમાં થાય છે. મોહનીય કર્મની બે પ્રકૃતિ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. સૌથી પહેલા જીવે સમ્યક્ત્વ પ્રગટ કર્યું એટલે દર્શન મોહનીયનો ઉપશમ થયો. હવે એમાં જીવ પોતાની પુરુષાર્થની ધારામાં આગળ વધતો જ જાય તો એ જીવના ચારિત્ર મોહનીયમાં પણ ઉપશમ ભાવ પ્રગટ થાય છે. ક્યારે થાય છે? અગિયારમા ગુણસ્થાન. જીવ મુનિરાજ થાય, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે, એમાં પણ પોતાની પુરુષાર્થની ધારા વધારે તો ઉપશમ શ્રેણીમાં ચડે છે અને અગિયારમા ગુણસ્થાને ચારિત્ર મોહનીયનો પણ પૂરેપૂરો ઉપશમ કરે છે. એટલે કે એક અંતર મુહૂર્ત માટે જીવ વિકરાગ થઈ જાય છે, પણ એ કર્મ હજી દબાવેલા છે ને, હજી કર્મનો નાશ થયો નથી એટલે કર્મની પાછી પ્રગટતા થાય છે અને જીવ પાછો નીચે આવે છે અને છેવટે પોતાનો પુરુષાર્થ કરીને પાછો ક્ષપક શ્રેણીમાં ચડીને કેવળ જ્ઞાની થશે. બરાબર, ચાલો સાત પોઈન્ટ આઠમો જોઈએ. હવે ક્ષાયિક ભાવની વાત શરૂ કરીએ છીએ. જો અપ્રતિહત પુરુષાર્થ વડે પારિણામિક ભાવનો આશ્રય વધતા વિકારનો નાશ થઈ શકે છે એમ ક્ષાયિક ભાવ સાબિત કરે છે. જો આપણે વાત ક્યાંથી શરૂ કરી હતી? ઔદયિક ભાવથી. પછી સેકન્ડ જોયું ક્ષાયોક્ષમિક ભાવ. જો આ પાંચ ભાવ છે ને એને કહેવાના જુદા જુદા ક્રમ છે. આપણે હમણાં જે પરિભાષાઓ જોઈ, કયા ક્રમમાં જોઈ? સૌથી પહેલા ઔદયિક જોયો, સૌથી પહેલા ઔક્ષમિક ભાવ જોયો, પછી ક્ષાયિક ભાવ જોયો, પછી ક્ષાયોક્ષમી જોયો, પછી ઔદય જોયો અને પછી પારિણામ જોયો. આ ક્રમ જે છે ને એ ક્રમ એના વિશ્વમાં કેટલા જીવો આ આ ભાવમાં છે એ અપેક્ષાય છે. એટલે કે આ વિશ્વમાં અનંતાનંદ જીવ છે ને એમાંથી સૌથી ઓછા જીવો ઔક્ષમિક ભાવમાં છે, એનાથી વધારે જીવો ક્ષાયિક ભાવમાં છે, એનાથી વધારે જીવો ક્ષાયોક્ષમિક ભાવમાં છે, એનાથી વધારે ઔદયિકમાં અને એનાથી વધારે પારિણામિક. વિશ્વના દરેકે દરેક જીવ પારિણામિક ભાવ સહિત છે, કેમ કે સ્વભાવ સહિત તો છે ને. ઔક્ષમિક ભાવ તો જયારે ઔક્ષમિક સમ્યક્તનું ઔક્ષમિક ચારિત્ર એક અંતર મુહૂર્ત માટે થાય ત્યારે જ થાય છે, એટલે એમાં તો બહુ જ ઓછા જીવો છે. ક્ષાયિક ભાવમાં બધા જ અર્યંત સિદ્ધ ભગવાન અને જે ચોથા ગુણસ્થાન આદિના જેને ક્ષાયિક સમ્યક્તો પ્રગટ થયું હોય એ બધા ક્ષાયિક ભાવમાં છે. પણ એના કરતા અનંત ગુણા વધારે જીવો નિગોદમાં છે જે બધા ક્ષાયોક્ષમિક ભાવ વાળા છે. ખ્યાલ આવ્યો છે ને? તો પહેલાથી લઈને દસમા ગુણસ્થાન સુધી ક્ષાયોક્ષમિક ભાવ છે એ બધા જીવો ક્ષાયોક્ષમિક, એટલે એનાથી વધારે છે. હવે એનાથી વધારે ઔદયિકમાં છે, કેમ કે ઔદયિકમાં પહેલાથી લઈને ચૌદમા ગુણસ્થાન સુધીમાં છે. તો અગિયાર બાર તેર ચૌદ વાળાને ક્ષાયોક્ષમિક નથી, ઔદયિક ભાવ છે અને પારિણામિક સૌથી વધારે. બરાબર? એટલે આ જે ક્રમ આપણે જોયો તો એ જીવોની સંખ્યાના ક્રમમાં છે. હવે જો આપણે અહીંયા કયો ક્રમ જોઈએ છે, મોક્ષ માર્ગમાં જીવ આગળ વધે તો એને કયા કયા ભાવો પ્રગટ થાય છે, એ ક્રમમાં આ જીવને અનાદિકાળથી ઔદયિક અને ક્ષાયોક્ષમિક ભાવ અનાદિકાળથી છે. બરાબર? ઓલામાં ઉપશમ ભાવ સૌથી પહેલા લીધો હતો, કેમ કે એમાં સૌથી ઓછા જીવો છે. પણ અહીંયા સૌથી પહેલા ઔદયિક અને ક્ષાયોક્ષમિક ભાવ લીધો, કેમ કે અનાદિકાળથી જીવો આ ભાવોમાં છે. પછી એને ઉપશમ ભાવ પ્રગટ કર્યો, સૌથી પહેલું પગથિયું. તો ઔદયિક ક્ષાયોક્ષમિક ઔક્ષમિક પારિણામિક તો બધાને છે જ, એટલે એ તો એને પહેલા જ લઈ લીધું. હવે ક્ષાયિક ભાવની ચર્ચા કરે છે, કેમ કે જીવે પોતાનો પુરુષાર્થ વધાર્યો, મોક્ષ માર્ગમાં આગળ વધતા 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 હવે જીવ ક્ષાયિક ભાવ સુધી પહોંચે છે. તો જો અપ્રતિહત પુરુષાર્થ વડે પારિણામિક ભાવનો આશ્રય લઈને, એટલે જીવે પોતાના સ્વભાવનો આશ્રય અપ્રતિહત ભાવ, અપ્રતિહત એટલે લાઈક નેવર બિફોર, હવે ક્યારે પાછા પડવાના નથી, એ પોતાના ભાવમાં આગળ જ આગળ વધે છે. એવી રીતે જેમણે પારિણામિક ભાવનો આશ્રય લીધો તો આ વિકારનો ઔદયિકાદી ભાવોનો નાશ કરતા 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 જીવને ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે, એટલે પૂર્ણ શુદ્ધ થઈ શકે છે. શ્રીમદજી પણ છ પદના પાઠમાં કહે છે ને કે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. તો આ મોક્ષ છે એ આપણને કોણ બતાવે છે? કે ક્ષાયિક ભાવ બતાવે છે. આ જીવ સંસાર અવસ્થામાં અશુદ્ધ છે, પણ સામે સિદ્ધ ભગવાન ક્ષાયિક ભાવ સહિત શુદ્ધ પણ છે એ આપણને આ ક્ષાયિક ભાવ બતાવે છે. બરાબર? ચાલો નવમો પણ. જો કે કર્મ સાથેનો સંબંધ પ્રવાહથી અનાદિનો છે, તો પણ સમયે સમયે જૂના કર્મ જાય છે અને નવા કર્મનો સંબંધ થતો જાય છે. બરાબર? જીવ અનાદિ અનંત છે અને કર્મની અવસ્થા અમુક કોડા કોડી સાગરની છે, તો જૂના કર્મ ઉદય આવીને વયા જાય છે, નવા કર્મ બંધાતા જાય છે. એટલે જાણે આ ટાંકીમાં પાણી બદલાતું હોય ને, ઓલું જૂનું વહી જાય, નવું આવતું જાય, એના જેવું છે. તે અપેક્ષાએ તેમાં શરૂઆત પણ રહેતું હોવાથી, સાદી હોવાથી તે કર્મ સાથેનો સંબંધ સર્વતા ચડી જાય છે એમ ક્ષાયિક ભાવ બતાવે છે. જો શું વાત આવી અહીંયા, જેવી રીતના પેલું ટાંકીમાં પાણી છે તો જૂનું જતું જાય છે, નવું આવતું જાય છે, એવી જ રીતે અહીંયા જીવને ભલે અનંત કર્મનો સંબંધ છે પણ એનો ટાઈમ પીરિયડ અનાદિકાળથી નથી, અમુક અસંખ્યાત વર્ષોનો છે. તો જૂના કર્મ ખરી જાય છે, નવા કર્મ આવતા જાય છે. હવે ક્ષાયિક ભાવ આપણને શું બતાવે છે? કે જો નવા કર્મને રોકી દેવામાં આવે અને જુદા જતા જાય તો જીવ શુદ્ધ થઈ શકે છે, એને કર્મ રહિત પણ થઈ શકે છે, એવું આપણને ક્ષાયિક ભાવ બતાવે છે. બરાબર? હવે જો છેલ્લો દસમો પોઈન્ટ, કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી, પણ જીવ પોતે નિમિત્તાધીન દ્રષ્ટિ નિમિત્તાધીન થઈને વિકાર કરે છે. જીવ જ્યારે પારિણામિક ભાવરૂપ પોતાના સ્વભાવ તરફનું લક્ષ્ય કરી સ્વાધીનપણું પ્રગટ કરે ત્યારે નિમિત્તાધીનપણું ટળીને શુદ્ધતા પ્રગટે છે. આ જીવે અનાદિકાળથી પર પદાર્થ આ પાંચ ઇન્દ્રિય એના વિષયો એના તરફ જ દ્રષ્ટિ રાખી છે અને એને કારણે નિરંતર મને આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે એવા ભાવ કરીને કર્મ બંધ કર્યા જ કરે. પણ જયારે સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે તો હવે પોતાના સ્વભાવની શુદ્ધતા બહાર પ્રગટ થાય છે તો આ નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી શકે છે. તો આમ આપણને કોણ બતાવે છે કે પહેલા ઔપશમિક ભાવ થયો એટલે સમ્યક દર્શન પ્રગટ થયું, પછી સાધક દશાનો ક્ષાયોક્ષમિક ભાવ પ્રગટ થયો એટલે જે પાંચમા ગુણસ્થાન વતી જ્ઞાની શ્રાવકની પ્રતિમાઓ અગિયાર પ્રતિમાઓ અને ક્ષાયોક્ષમિક સમ્યક છે એ આપણને એમ બતાવે છે કે શુદ્ધિની વૃદ્ધિ થઈ શકે છે અને છેવટે ક્ષાયિક ભાવ કે શુદ્ધિની પૂર્ણતા પણ થઈ શકે છે. એ ત્રણ ભાવ એમ સાબિત કરે છે. કયા ત્રણ ભાવ? ઔપશમિક ભાવ, ક્ષાયોક્ષમિક ધર્મની સાધક દશાનો ક્ષાયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ. એમ સિદ્ધ કરે છે કે સંસાર અવસ્થાના વિકારી જીવો પોતાના જ વિકારને દૂર કરીને શુદ્ધ જીવરૂપ અવસ્થામાં સ્થિત થઈ શકે છે અને સિદ્ધ અર્યંત સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી શકે. તો આ પાંચ ભાવ પણ આપણને મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાવીને જાય છે. એ ક્રમમાં આપણે જોયા ને સૌથી પહેલા પારિણામે કે ભાઈ અનંતાનંદ જીવો છે, એ અનંત જીવો અનાદિકાળથી કર્મના ઉદયરૂપ અવસ્થામાં વિકારી થઈ રહ્યા છે અને સાથે ક્ષયોક્ષમ પણ છે. સૌથી પહેલા સમ્યક્તોનો ઔપશમિક ભાવ પ્રગટ કરીને સાથે પછી ધર્મમાં આગળ વધીને ક્ષાયોક્ષમિક ભાવ વધારે ધર્મનો ક્ષાયોક્ષમિક ભાવ પ્રગટ કરીને પછી કર્મનો ક્ષય આદિ કરીને ક્ષાયિક ભાવ પ્રગટ કરીને જીવ પૂર્ણ શુદ્ધ થઈ શકે છે. જો આ રીતે આપણે પાંચ ભાવોથી થતા લાભ અને એમાં મોક્ષ માર્ગની કેવી રીતના પ્રરૂપણા થાય છે એ જોયું. હવે આપણે પાંચ ભાવોના ભેદ પ્રભેદ આગળના ક્લાસમાં જોશું. જીનવાણી સ્થિતિ રહી. હે જીનવાણી ભારતી સોહી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, તો વાણી મસ્તક નમો સદા ચેત હું. બોલો જીનવાણી માતનો જય હો.